நமோரியந்தானம் நமோ சித்தானம் நமோ அயரியானம் நமோ வஜ்ராயானம் நமோ லோயே சவசாஹூனம் ஜீஸ்வரூப சமஜாவினாம் பாம்யோ துகனன் சமஜாவ்யூதே பத நமோ ஸ்ரீ சதகுரு பகவன். જીનાગમના અત્યંત મહત્વપૂર્ણ વિષય ઉપર આપણી ચર્ચા ચાલે છે. કર્મ સિદ્ધાંત. કર્મ સિદ્ધાંત સમજવાથી જીવને નિર્ભયતા કેવી રીતના પ્રગટ થાય એની આપણે ચર્ચા થોડા ટાઈમથી કરી રહ્યા છે. આપણી ચર્ચામાં હમણાં સુધી આપણે જે કર્મ સિદ્ધાંત સંબંધી ભૂમિકા બાંધવી જરૂરી છે એ ભૂમિકા આપણે બાંધી રહ્યા છે. આપણી ચર્ચા મૂળ ત્રણ શબ્દ ઉપર, મેઇન થ્રી વર્ડ્સ, ભાવકર્મ, દ્રવ્ય કર્મ અને નો કર્મ, આના ઉપર ચાલી રહી છે. થોડીક આજે આપણે એની ચર્ચા કરીને પછી આગળ વિષયને વધારશું. એકવાર આ ત્રણ કોન્સેપ્ટ, આ ત્રણ શબ્દ ક્લિયર થઈ જશે ને તો જે કર્મ ચેપ્ટરમાં જે પણ વિષયો આવશે, જે પણ સબ ટોપિક્સ આવશે, એ ટોપિક સમજવા બહુ જ સહેલા થઈ જશે. એટલે આપણે એને ડિટેલમાં હમણાં સમજી રહ્યા છે. ત્રણ શબ્દ મેઇન, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મ, બરાબર છે. ગયા વખતે આપણે આની ચર્ચા કરી હતી. હવે હું ત્રણેયનો ડિફરન્સ તમને કહું છું, થોડી ચર્ચા આપણે એની કરીએ. ત્રણેયનો ડિફરન્સ, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને નો કર્મ. ચલો, મારી પાસે થોડા પોઈન્ટ્સ છે, એ પોઈન્ટ્સને લઈને પછી આગળ વધીએ. સૌથી પહેલા ભાવ કર્મ એ અનુભૂત છે. વી કેન એક્સપિરિયન્સ ભાવ કર્મ, બરાબર છે. એની પહેલાનો પોઈન્ટ આપણે લઈએ, ભાવ કર્મની પરિભાષા, બધાની પરિભાષા લઈને પછી બીજો પોઈન્ટ આ લઈએ. આત્મામાં ઉત્પન્ન થતા જે વિભાવ ભાવો છે, સમજાય છે, એનું નામ ભાવ કર્મ છે. વેરી સિમ્પલ. આત્મામાં પ્રતિ સમય, આત્મામાં છ દ્રવ્યમાંથી આત્મામાં પ્રતિ સમય જે રાગાદી ભાવની ઉત્પત્તિ થાય છે એનું નામ ભાવ કર્મ છે, બરાબર. દ્રવ્ય કર્મ કોને આપણે કીધા હતા, દ્રવ્ય કર્મ કોને કહેવાય, તો કે જે કારમાન વર્ગના છે, આત્માના રાગાદી ભાવનું નિમિત્ત પામીને જે કારમાન વર્ગના છે, એ કારમાન વર્ગનાની એક વિશિષ્ટ જે અવસ્થા છે, એક પર્ટિક્યુલર અવસ્થા છે, એની ચર્ચા આપણે આગળ કરશું. આ વિશિષ્ટ અવસ્થા, કારમાન વર્ગનાની વિશિષ્ટ પર્ટિક્યુલર સ્પેસિફિક અવસ્થાને દ્રવ્ય કર્મ કહેવાય છે. આટલું યાદ રાખો હમણાં, બરાબર. એની ડિટેલમાં આપણે ચર્ચા આગળના ચેપ્ટરમાં જ કરવાની છે, બરાબર છે. એટલે અહીંયા હું બહુ નથી ખોલતી, પણ આપણે જેવી રીતના લાસ્ટ ટાઈમ એક્ઝામ્પલ લીધો હતો કે કારમાન વર્ગના લોકમાં ઠસાટસ ભરેલી છે અને એ કારમાન વર્ગનાની વિશિષ્ટ અવસ્થા, એક પર્ટિક્યુલર અવસ્થાને, એની અવસ્થાનું નામ કર્મ છે. જે રીતના આપણા ઘરમાં આપણે 10 વુડન શીટ લાવ્યા, બરાબર છે, પ્લાયની શીટ લાવ્યા, વુડની શીટ લાવ્યા, હવે એ તો રો મટીરિયલ છે ને, હવે એમાંથી એક શીટમાંથી આપણે એક ટેબલ બનાવ્યું તો એની એક વિશિષ્ટ અવસ્થા થઈ ગઈ, પર્ટિક્યુલર એક એની અવસ્થા થઈ ગઈ. એક વુડન શીટમાંથી આપણે એક ખુરશી બનાવી તો એક એ વુડન શીટની ખુરશી વિશિષ્ટ અવસ્થા છે, એ રીતે સમજો, બરાબર છે. ઉદાહરણથી તમને વાત એકદમ બરાબર સમજાશે. તો એમાંથી શું બનાવી, તો કે ખુરશી બનાવી. પછી એક વુડન શીટમાંથી શું બનાવ્યું, તો એક વુડન શીટમાંથી એમ સમજો કે બીજું કંઈક બનાવ્યું. તો જે એ વુડન શીટની જે વિશિષ્ટ અવસ્થાઓ છે એનું નામ શું છે, તો કે એનું નામ છે કર્મ, એનું નામ છે દ્રવ્ય કર્મ. એનું નામ શું છે, એનું નામ છે દ્રવ્ય કર્મ, બરાબર. તો ભાવ કર્મ થઈ ગયું, દ્રવ્ય કર્મ થઈ ગયું, અને હવે ત્રીજો પોઈન્ટ છે નો કર્મ. નો કર્મની બ્યુટિફુલ ડેફિનેશન આપી છે જીનાગમમાં. બ્યુટિફુલ ડેફિનેશન ઓફ નો કર્મ ઇઝ કે દ્રવ્ય કર્મના ઉદયમાં પૂર્વના બાંધેલા દ્રવ્ય કર્મના ઉદયમાં જે સંયોગોની પ્રાપ્તિ થાય છે, બાહ્ય સામગ્રીની પ્રાપ્તિ થાય છે, એનું નામ શું છે? તો કે એનું નામ છે નોકર્મ. તો આ થઈ ગઈ ત્રણેવની પરિભાષા, બરાબર છે? આ ત્રણેવની પરિભાષા થઈ ગઈ. તો દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નોકર્મની આપણે શું જોઈ? તો કે આપણે એની પરિભાષા જોઈ, બરાબર છે? હવે આપણે આગળ એનો પોઈન્ટ કરીએ. બીજો પોઈન્ટ, ત્રણેવનો ડિફરન્સ ચાલે છે એનો બીજો પોઈન્ટ, બીજો પોઈન્ટ શું છે? કે દ્રવ્ય કર્મ અનુભૂત ભાવ કર્મ, સૌથી પહેલા છે ભાવ કર્મ. તો ભાવ કર્મ શું છે? તો કે ભાવ કર્મ અનુભૂત છે. ભાવ કર્મની જીવને અનુભૂતિ થાય છે. કેમ? કારણ કે એ જીવમાં થતી દશા છે, એટલે એનું ફીલિંગ, સમજાય છે? અંદરમાં દુઃખનું વેદન, તો વી કેન ફીલ નો, આપણા જ પરિણામ આપણા અંદરમાં થાય છે અને આપણે જ ખરેખર એના કરતા છે, તો આપણે એ પરિણામને ફીલ કરીએ છીએ. તો એ ભાવ કર્મ અનુભૂત છે. દ્રવ્ય કર્મ વી કાન સી. દ્રવ્ય કર્મ એટલા સૂક્ષ્મ છે, ભલે એ સ્કંધ છે, આપણે થોડી એની ચર્ચા કરશું, તો એ સ્કંધ છે, પરંતુ એ આપણે જોઈ નથી શકતા. દ્રવ્ય કર્મ કેનોટ બી સીન, અને નો કર્મ આપણને દેખાય છે. નો કર્મ શું છે? આપણને દેખાય છે. નો કર્મ આપણને દેખાય છે, જે આ બાહ્યમાં જે સંયોગો દેખાય છે, કર્મના ઉદયમાં જે બધા સંયોગો દેખાય છે, નો કર્મ છે. તો એ નો કર્મ આપણને દેખાય છે. જે રીતના જેવી રીતના આપણા જ પૂર્વના કર્મના ઉદયમાં, દ્રવ્ય કર્મના ઉદયમાં પ્રાપ્ત સામગ્રી છે ને, તો હવે મને દ્રવ્ય કર્મના ઉદયમાં આ મોબાઈલ પ્રાપ્ત થયો, અમારા સંયોગમાં આવ્યો, તો મારી માટે આ નો કર્મ છે. દ્રવ્ય કર્મના ઉદયમાં પ્રાપ્ત સામગ્રીનું નામ નો કર્મ છે. પોઈન્ટ ખ્યાલમાં છે? બહુ ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન છે નો કર્મની, બહુ ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન. દ્રવ્ય કર્મના ઉદયમાં, ઉદય ઉદય પૂર્વમાં બાંધેલા દ્રવ્ય કર્મના ઉદયમાં પ્રાપ્ત સામગ્રીનું નામ શું છે? નો કર્મ છે. આ ત્રણ ડેફિનેશન નહીં ભૂલતા, બરાબર છે? એનું સ્વરૂપ સમજો, ખ્યાલ આવે છે? જેવી રીતના કહીએ છીએ ને કે જગતમાં બધાનો ચહેરો, ચહેરા અલગ હૈ, શકલ અલગ હૈ, ઓર અકલ અલગ હૈ. સબકા સબકી શકલ અલગ હૈ ઓર સબકી અકલ અલગ હૈ. ક્યુ અલગ હૈ? શકલ ક્યુ અલગ હૈ? ક્યુ? કારણ કે બધાના દ્રવ્ય કર્મનો અલગ અલગ ઉદય છે. બધા અલગ અલગ કર્મો બાંધીને આવ્યા, અને એક એક વસ્તુ જે આપણને મળે છે બહારમાં સંયોગ રૂપે, એ બધા માટે અલગ અલગ કર્મનો ઉદય છે. જેવી રીતના મને આ રૂમાલ મળ્યો ને સંયોગમાં, તો આ રૂમાલ મળવા માટેનો કર્મનો ઉદય અલગ. પોઈન્ટ પકડજો, આ રૂમાલ મળે એની માટેનો દ્રવ્ય કર્મનો ઉદય અલગ, મોબાઈલ મળ્યો એની માટેનો દ્રવ્ય કર્મનો ઉદય અલગ. અરે એ તો છોડો, કેટલા વાળ સફેદ થાય, કેટલા વાળ કાળા રહી જાય, કેટલા વાળ નીકળી જાય, કેટલા વાળ ખરી જાય, કેટલા વાળ નવા આવે, નવા આવે છે એની માટે અલગ કર્મનો ઉદય છે, ખરી જાય છે એની માટે અલગ કર્મનો ઉદય છે. સમજાય છે? વાળ સફેદ થઈ જાય છે એની માટેનો અલગ કર્મનો ઉદય છે, કાળા રહે છે એની માટેનો અલગ કર્મનો ઉદય છે. પોઈન્ટ ખ્યાલમાં છે? હરેક વસ્તુ, માથું દુખે છે, કોઈને બહુ દુખે છે, અલગ કર્મનો ઉદય છે. કોઈકને અનબેરેબલ દુખે છે કે એને પાટો બાંધવો પડે છે, અલગ કર્મનો ઉદય. કોઈને હલકું દુખે છે, અલગ કર્મનો ઉદય. પોઈન્ટ પકડજો, જો દ્રવ્ય કર્મનો ઉદય બધાના અલગ અલગ છે. કેમ? કારણ કે બધાએ અલગ અલગ બાંધા છે, અને એનું કારણ શું છે? કે પૂર્વમાં બધાએ અલગ અલગ પ્રકારના ઔપાધિક ભાવો કર્યા છે, રાગાદી ભાવ અલગ અલગ પ્રકારના કર્યા છે. તો વિભિન્ન અલગ અલગ પ્રકારના રાગાદી ભાવોનું નિમિત્ત પામીને દ્રવ્ય કર્મનો બંધ થાય છે. એ દ્રવ્ય કર્મના બંધ થતા એનો ઉદય આવે છે, અને ઉદય આવતા બાહ્યમાં સામગ્રી મળે છે. સમજાય છે? આ હું અઘાતી કર્મની વાત કરું, આપણે ઘાતી અઘાતી કર્મને પણ ડિટેલમાં લઈશું, પણ એક જનરલ તમારી સામે વાત મૂકું છું નો કર્મની, કે દ્રવ્ય કર્મના ઉદયમાં પ્રાપ્ત સામગ્રીનું નામ નો કર્મ છે. કેમ આજે આપણે આટલો બધો ડિફરન્સ જોઈએ છે જગતમાં જીવોની વચ્ચે? કેમ આટલો ડિફરન્સ જોઈએ છે? વિચાર કરો, કોઈ ગરીબ છે, કોઈ અમીર છે, કોઈ મિડલ ક્લાસ છે, કોઈ હાયર મિડલ ક્લાસ છે, કોઈ સાધારણ છે, કોઈની પાસે પૈસા છે, કોઈની પાસે નથી, સવારના ભોજન છે તો રાતના ભોજનની વ્યવસ્થા, સાંજના ભોજનની વ્યવસ્થા નથી, બીજા દિવસના ભોજનની વ્યવસ્થા નથી, કોઈ પાસે કપડાં છે, કોઈ પાસે નથી, ઘર છે નથી, આટલી બધી બધી વિભિન્નતા આપણે ઉદયોમાં બાહ્ય સંયોગોમાં આપણે કેમ જોઈએ છે? કારણ કે બધા જીવોના ઉદય અલગ અલગ છે, બાહ્ય સંયોગો ઉદયના નિમિત્તે મળે છે. આપણને એવું લાગે છે કે આપણી હોશિયારીથી ને આપણી ચતુરાઈથી આપણે બધું ભેગું કર્યું છે અને આપણે એને મેન્ટેન કરીએ છીએ, પણ એમ નથી. પોઈન્ટ પકડજો, એક એક વાત બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? તો બે પોઈન્ટ થયા, ભાવકર્મ, દ્રવ્ય કર્મ અને નો કર્મ વચ્ચેના બે પોઈન્ટ થયા. હવે ત્રીજો પોઈન્ટ, બરાબર? ભાવકર્મ ઇઝ ઇન અવર હેન્ડ. ભાવકર્મ મારા હાથમાં છે, મારે રાગાદી ભાવ કરવા કે ન કરવા. કોઈ પણ કર્મનો ઉદય આવે, શરીરની કોઈ સ્થિતિ બદલાય, બાહ્યમાં કોઈ પણ પરદ્રવ્ય ક્ષેત્ર કાળભાવમાં પરિવર્તન થાય, એમાં મારે જોડાવું કે મારે ન જોડાવું એ મારા હાથમાં છે. એ મારો પુરુષાર્થ છે વર્તમાનનો, એ મારા હાથમાં છે, એ મારા અધીન છે. પરિણામ મારા પરિણામ મારા અધીન છે. હું જોડાઈશ તો રાગાદી ભાવ થશે, હું નહીં જોડાવું તો રાગાદી ભાવની ઉત્પત્તિ નહીં. જે જીવો પોતાના સ્વરૂપમાં લીન થઈ જાય છે, ઉદય આવીને ચાલ્યા જાય છે, રાગાદી ભાવની ઉત્પત્તિ નથી થતી, તો નવીન કર્મનો બંધ નથી થતો. તો નવીન કર્મનો બંધ કરવો કે ન કરવો, રાગાદી ભાવ રૂપે પરિણામ પરિણમન કરવું કે ન કરવું, પૂર્વના કર્મના ઉદયમાં જોડાવું કે ન જોડાવું, શરીર આદિ પરદ્રવ્યને પોતાના માનવા કે ન માનવા, એની બદલતી અવસ્થામાં રાગ અને કશાય કરવો કે ન કરવો, મનતા રાખવી, સ્થિરતા રાખવી, સમતા રાખવી, શાંતિ રાખવી, સમાધાન રાખવું, એ આપણા હાથમાં છે. આપણી નિમિત્તાધીન દ્રષ્ટિના કારણે આપણને એમ લાગે છે કે પરદ્રવ્ય મને રાગ કરાવે છે, પરદ્રવ્ય મને ગુસ્સો કરાવે છે, પરદ્રવ્ય મને દુઃખી કરે છે, પરદ્રવ્ય મને સુખી કરે છે. આ આપણી માન્યતા છે, ખોટી. એવું છે નહીં. પરદ્રવ્ય તને દુઃખી સુખી નથી કરતા, પરદ્રવ્ય દુઃખ સુખના કારણ નથી, પરદ્રવ્ય તારામાં આવીને રાગાદી ભાવની ઉત્પત્તિ નથી કરાવતા, પરદ્રવ્ય નવીન કર્મનો બંધ નથી કરાવતા, પરદ્રવ્ય તને આકુળિત નથી કરાવતા, કશાય ઉત્પન્ન નથી કરાવતા. કશાયની ઉત્પત્તિ તારા આધીન અને તારી સ્વતંત્રતાથી, તારી ભૂલથી, તારા અપરાધથી અને પરદ્રવ્યમાં જોડાણ કરવાથી, ઉદયમાં જોડાવાથી થાય. આપણને એમ થાય કે કર્મ, કર્મ એ તો કોઈને નથી છોડ્યા. ઘણા એમ કે ને, કર્મ એ તો કોઈને ન છોડ્યા. અરે, કર્મ એ તો પાર્શ્વનાથ મુનિરાજને પણ ન છોડ્યા. કેટલાય મુનિરાજ ઉપર ભયંકર ઉપસર્ગ. કર્મ તો કોઈને નથી છોડતું, કર્મ બલવાન છે. અરે, કર્મ તો કોઈને નથી છોડતું, કર્મની તાકાત તો જો રોંગ છે. થોડોક વિચાર કરો, પાર્શ્વનાથ ભગવાન ઉપર જયારે ઉપસર્ગ થયો ત્યારે હજી આપણે આખી સિચ્યુએશન જોઈ નથી. કર્મ એ ઉપસર્ગ, પૂર્વકૃત કર્મના કારણે ઉપસર્ગ થયો એની ના નથી, પરંતુ આખું પિક્ચર પૂરું તો થવા દો. વચ્ચેથી કેમ કન્ક્લુઝન કરો છો? હજી તો મેચ ચાલે છે ને, કારણ કે લાસ્ટ બોલ સુધી કાંઈ પણ થઈ શકે ને. થોડું શાંતિથી જો તો ખરા, આખું પિક્ચર તો પૂરું થવા દો. વચ્ચેથી કેમ કન્ક્લુઝન કરો છો? કર્મ એ ઉપસર્ગ કર્યો કે જે પણ નિમિત્તે ઉપસર્ગ કર્યો અને તમે કહો કર્મ તો કોઈને નથી છોડતા, કર્મ તો પાર્શ્વનાથ મુનિરાજને પણ નથી છોડ્યા, કર્મ તો કોઈને નથી છોડતા, એવું નથી. એવી સ્થિતિમાં પથ્થર વર્ષતા હતા એ સ્થિતિમાં પણ પાર્શ્વનાથ મુનિરાજે પોતાના આત્મામાં લીન થઈને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી. અગર કર્મ રખડાવતા હોત ને કર્મ નો છોડતા હોત તો આજે પાર્શ્વનાથ મુનિરાજ સિદ્ધ દશામાં ન હોત, અરિયન દશા પ્રગટ ન થઈ હોત, કર્મ બાંધી રાખ્યા હોત, તો કેવી રીતના છૂટત મને કહો? આખી પિક્ચર તો પૂરી થવા દો અને પછી કન્ક્લુઝન કરો ને. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? તો એ પાર્શ્વનાથ મુનિરાજનો પુરુષાર્થ હતો ને કે પોતાના આત્મામાં લીન થઈ ગયા અને કર્મના ઉદયમાં ન જોડાય. આંખ ખોલીને જોયું પણ નહીં કે કોણ ઉપસર્ગ કરે છે, ક્યાં ઉપસર્ગ કરે છે, શું ઉપસર્ગ કરે છે. જ્યાં કરે છે ત્યાં હું નથી, જેનાથી કરે છે એ મારી વસ્તુ નથી, જે કરે છે એ મારી વ્યક્તિ નથી, જે કર્મનો ઉદય આવ્યો છે એ મારું સ્વરૂપ નથી. કર્મનો ઉદય કર્મના ઉદયનું કામ કરે છે. કમટે એનું કામ કર્યું, પથ્થરે એનું કામ કર્યું, શરીરે એનું કામ કર્યું, કર્મ પ્રકૃતિએ એનું કામ કર્યું, અસાતા એનું કામ કર્યું. અને આ મુનિરાજ કહે છે મારે મારું કામ કરવાનું છે. કેટલી ક્લિયર થિયરી છે! આ સિચ્યુએશન તમારી સામે છે. અસાતા વેદનીય કર્મનો ઉદય આવ્યો, પૂર્વમાં બાંધેલો અસાતાનો ઉદય આવ્યો, કમટ આવ્યો, પથ્થર લાવ્યો અને પથ્થર વરસ્યા. આ સિચ્યુએશન સમજાય છે ને? તો કમટ છે નો કર્મ, અને પૂર્વનો અસાતા વેદનીયનો ઉદય છે એ દ્રવ્ય કર્મ, અને જે પથ્થર છે નિમિત્ત છે. અને શરીર છે એ માધ્યમ છે. શરીર ઉપર ઉપસર્ગ થઈ રહ્યો છે, કમટ ઉપસર્ગ કરી રહ્યો છે, પથ્થર વર્ષી રહ્યા છે અને અસાતા ઉદય, અસાતા વેદની જે સત્તામાં હતી એનો ઉદય આવી રહ્યો છે. હવે નવો બંધ થાય એમાં જોડાણ કરે એ તો જીવના હાથમાં છે. જીવ સ્વતંત્ર છે, જીવ બલવાન છે, કર્મ બલવાન નથી. આ વાતની સિદ્ધિ થાય છે. અને ખરેખર કમ્પેરિઝન જ રોંગ છે કે જીવ બલવાન છે કે કર્મ બલવાન છે. જીવ બલવાન છે કે કર્મ બલવાન છે એ એક કમ્પેરિઝન બહુ સ્થૂળ રીતે આપણે કરીએ છીએ આ ઉદાહરણોના માધ્યમથી કે કર્મ બલવાન નથી. કારણ કે જીવ અગર જાગે, જીવ અગર બેહોશીમાંથી ઉઠે, હોશમાં આવે, પોતાના જ્ઞાન સ્વભાવનો જીવ આશ્રય લે તો એ કર્મના તો ભૂકે ભૂકા બોલાવી નાખે. તમે સાઉથના પિક્ચર જોયા છે, એક હીરો હોય અને ચાર વ્યક્તિ આવે, એનાથી એ બધા એ વ્યક્તિને મારી નાખે. પછી 40 આવે, અરે ચાર નહીં ચાલે, 40 જાઓ, 40 નહીં 400 જાઓ, તો એક સાથે કેટલા આવે છે, પરંતુ એ હીરો બધાને ઉડાવી દે છે. બધા સાથે એક એકલો 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 બધા સાથે ફાઇટિંગ કરે, એ કામ કરે ને બધા ઉડી જાય. એવા પિક્ચરો કેટલા જોયા છે. તો આ સીમાં છે કે અનંત કર્મ જે બંધાય છે ને જે બંધાયેલા છે, સમજાય. જેવી રીતના એક શેર છે, એ સૂતો છે, એ સૂતો છે, નિદ્રામાં છે, ઊંઘમાં છે, બેહોશ અવસ્થામાં છે, અને ત્યારે જઈને 40 જણને જઈને પકડવાની કોશિશ કરે છે. તમે વિચાર કરજો, જરા પણ એ બગાસું પણ ખાધું, જરા પણ એ હૈલો તો બધા ભાગી જશે. ઉઠી ગયો તો પતી ગયું, પરંતુ જરા હૈલો, જરા પણ આપણે કહીએ ને કે એક એક ત્રાળ પણ મારી તો બધા ભાગી જશે, એવી રીતના અહીંયા છે. તો ખરેખર જીવ બલવાન છે કે કર્મ બલવાન છે? અરે કર્મમાં તો જ્ઞાન નથી, કર્મમાં તો કોઈ ચેતનપણું નથી. કર્મ બલવાન ક્યાંથી હોય? એ તો જડ છે. અને ખરેખર ખરેખર કમ્પેરિઝન કરવું પણ એક રીતે ગલત છે, કારણ કે કર્મ તો અલગ જાતિના છે અને હું અલગ જાતિનો છું. કર્મ એની શક્તિ સમા, એની શક્તિ કર્મમાં છે, એના ગુણધર્મ કર્મમાં છે. એક પરમાણુ છે, એક સ્કંદ છે, એક ઇન્ડિવિજ્યુઅલ દ્રવ્ય છે, એ પુદ્ગલ છે. તો એ રીતે કર્મ પોતાની શક્તિ સામર્થ્ય બલવાન છે. જડેશ્વર છે, જડ પણ એનો ઈશ્વર છે. અને જીવ પોતાની અંદરની શક્તિ અને સામર્થ્ય સંપન્ન છે, તો જીવ પોતે શક્તિશાળી છે. તો કમ્પેરિઝન જ ક્યાં છે? બે અલગ જાતિની વચ્ચે શું કમ્પેરિઝન થાય? પોઈન્ટ ખ્યાલમાં છે. પણ નિમિત્ત રૂપે પણ અગર વાત કરો અને જીવ અને કર્મનો અનાદિનો સંબંધ છે એ રીતે પણ વાત કરો, તો ખરેખર કર્મ બલવાન નથી. કર્મ જીવ પર હાવી ન થઈ શકે. કર્મ પૂર્વના ઉદય આવે અને એમાં ગમે તેવી વિષમમાં વિષમ પરિસ્થિતિ બને, ગમે તેવી પ્રતિકૂળતા આવે. હવે નરકના નારકીઓને તો રોજની પ્રતિકૂળતા છે, હરેક સમયની પ્રતિકૂળતા છે. હરેક સમયે, હરેક ક્ષણ, હરેક મિનિટ, હરેક કલાકે એ કર્મનો ઉદય અસાતા 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 પ્રતિકૂળતા 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 આવ્યા જ કરે છે પૂર્વ બાંધેલા કર્મ ઉદયમાં. અને કેટલાય જીવો એમાં ન જોડાતા, કેટલાય જીવો એ શરીરથી, એ કર્મના ઉદયથી, એ અશુભ વૈકરિક શરીરથી, એ બાહ્યના પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી, એ બધાથી ભિન્ન, એ ઉપાધિક ભાવથી ભિન્ન, ઉદય ભાવથી ભિન્ન, રાગાથી ભાવથી ભિન્ન, કષાય ભાવથી ભિન્ન, શરીરથી ભિન્ન, ઉદયથી ભિન્ન, દ્રવ્ય કર્મથી ભિન્ન, નો કર્મથી ભિન્ન, ભાવ કર્મથી ભિન્ન, પોતાના આત્માનો અનુભવ કરીને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરીને ઉભા થઈ જાય છે. જીવ બલવાન કે કર્મ બલવાન? બોલો. નો કર્મ બલવાન, દ્રવ્ય કર્મ બલવાન કે જીવ બલવાન? બોલો. જીવનો પુરુષાર્થ બલવાન, જીવની અંદરની પુરુષાર્થની ધારા બલવાન, જીવનું જ્ઞાન બલવાન, જીવની સમજણ બલવાન, જીવની માન્યતા બલવાન, જીવની સમતા બલવાન, જીવની સમાધાન શક્તિ બલવાન. જ્ઞાન સર્વ સમાધાનકારક છે. ધર્મ હિ, આવી તું ને લાસ્ટ ટાઈમ, ધૈર્ય હિ સમાધાન હૈ, ધર્મ હિ સહાયક હૈ, આશ્રયભૂત હૈ, ચિરરક્ષક. ધર્મ અમારા હો, વો ધર્મ અમારા ચિર સાથી, જગ મેં ના અમારા કોઈ તા અંબી ના રહે જગ કે સાથ. અરે પ્રથમાનિયો ઉપાડીને જોવો, પ્રથમાનિયો ઉપાડીને જોવો, કથાઓ જોવો, કથાઓ વાંચો. સુકુમાર મુનિરાજની કથા, સુકૌશલ મુનિરાજની કથા. પૂર્વ ભવના માતા આવીને ખાય છે, તિર્યંજ ગતિનો જીવ થઈ જાય છે. માતા ભાભી, પૂર્વ ભવની ભાભી આવીને એનું ભક્ષણ કરે છે, શિયાળની બનીને ભક્ષણ કરે છે, વાઘની બનીને ભક્ષણ કરે છે. ત્રણ ત્રણ દિવસ સુધી શરીરને ખાઈ રહી છે. બોલા આશાકન ઉદય આવી. ત્રણ ત્રણ દિવસ સુધી એ શ્યાલની એના બચ્ચા સહિત સુકૌશલ સુકુમાર મુનિરાજ ના શરીરને ખાઈ. એવો કર્મનો ઉદય છે ભયંકર. આપણને તો એવો ઉદય નથી આવ્યો ને, એવો ઉદય તો હજી નથી આવ્યો ને કોઈને. એવી પ્રતિકૂળતા તો નથી આવી ને. કેટલી અનુકૂળતા છે, બારમાં કેટલો સાતાનો ઉદય છે. જીવ પોતાનું કામ નહીં કરે, પોતાનો નિર્ણય નહીં કરે અને આ સાતાના ઉદયમાં ગાફેલ થઈ જશે તો પાછો એ સંસાર ચક્ર ચાલુ રહેશે. આ કર્મ સિદ્ધાંત આપણને નિર્ભાર અને નિર્ભય કરે છે. કર્મ સિદ્ધાંત થી નિર્ભયતા આવે છે. કર્મ સિદ્ધાંત થી અંદરનો કોન્ફિડન્સ વધે છે. ગમે તેવી પ્રતિકૂળતા આવે, ગમે તેવી અનુકૂળતા આવે, હું તો કહું એ અનુકૂળ અને પ્રતિકૂળ એ તો જૂઠી મન કી વૃત્તિ છે. સંસારમાં જગતમાં કોઈ પદાર્થ અનુકૂળ પ્રતિકૂળ નથી. પદાર્થ તો પદાર્થ છે, કર્મ તો કર્મ છે, એ તો જડ છે. કર્મ તો ધૂળ માટી છે, જે રીતના ધૂળ માટી આપણને દેખાય એવી રીતના કર્મના રચકન છે. એ તો લોકમાં સસાટસ કાર્મન વર્ગના ભરી છે અને એ એની યોગ્યતાથી એ ધૂળ માટી સ્પર્શ રસ ગંધ વર્ણ સહિત એ સ્કંધ છે. એ તો આવીને ખાલી એક ક્ષેત્ર અવદાન સંબંધ થાય છે જીવ સાથે. એ તો એક નિમિત્ત થર્મોમીટર છે. થર્મોમીટરમાં કેટલો તાવ છે એ ખાલી એનું ઇન્ડિકેશન છે ને. એવી રીતના અહીંયા કર્મનો ઉદય આવે છે તો જીવે કેવા પરિણામ કર્યા છે એનું ઇન્ડિકેશન છે. અને વર્તમાનમાં કેવા કર્મો બંધાઈ રહ્યા છે એ વર્તમાનના પરિણામનું ઇન્ડિકેશન છે. વર્તમાનના પરિણામ કેવા થઈ રહ્યા છે અંદરમાં, એ અંદરનો જે ગ્રાફ ઉપર નીચે થાય છે એનાથી નવીન કર્મનો બંધ થશે અને એ નવીન કર્મનો જે બંધ થાય છે એનો ઉદય આગળ આવશે. પૂર્વમાં બાંધેલા કર્મનો ઉદય હમણાં આવી રહ્યો છે. બહુ ઓટોમેશન છે, ઓટોમેટિક વ્યવસ્થા છે. હજી તો ડિટેલમાં જશું ને ત્યારે આપણને ખરેખર એની મહિમા આવશે. એક એક દ્રવ્યાનિયોગના સિદ્ધાંત ઉભરાઈ ઉભરાઈને આપણી સામે આવશે. કર્મ સિદ્ધાંત, કર્મ થિયરી કર્ણાનિયોગનો વિષય છે, એની કોઈ ના નથી. પરંતુ એમાંથી પણ દ્રવ્યાનિયોગ કાઢવાની જે કળા છે એ ગુરુદેવશ્રીએ આપણને શીખડાવી છે. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? તો શું વાત કરી કે ભાવ કર્મ આપણા હાથમાં છે. એ આટલી વાત એની ચાલી કે આપણે બંધાવું કે ન બંધાવું, આપણે જોડાવું કે ન જોડાવું, આપણે કોઈ પણ પદાર્થને પોતાના માનવા, આ મોબાઈલ મારો છે એવી માન્યતા કોણ કરે છે? એવી માન્યતા જીવ કરે છે ને કે આ મારો છે, આ મારો છે, આ મારો છે. આ પૂદગલ તો નથી કરાવતું, આ તો પૂદગલ છે, આ તો સ્કંદ છે, આ તો એનામાં એના સ્પર્શ રસ ગંધ વર્ણમાં પરિણમી છે. સ્પર્શ રસ ગંધ વર્ણમાં પરિણમે છે, એની અવસ્થા રૂપે પરિણમે છે, એની ક્રમબદ્ધ પર્યાય રૂપે પરિણમે છે. એક સ્વતંત્ર દ્રવ્ય છે. હવે એમાં જોડાઈને એકત્વ કરે છે તો જીવ કરે છે ને. બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આ. બધા જે લઉં છું બહુ ઇમ્પોર્ટન્ટ છે. ભાવ કર્મ આપણા હાથમાં છે. પહેલા આપણે ડેફિનેશન લીધી ત્રણેયની, પછી આપણે બીજો પોઈન્ટ શું લીધો, ભાવ કર્મ અનુભૂત છે, દ્રવ્ય કર્મ વી કાન સી અને નો કર્મ વી કેન સી. પછી આપણે શું લીધું કે ભાવ કર્મ આપણા હાથમાં છે, સમજાય છે. પછી દ્રવ્ય કર્મ અને નો કર્મ એ આપણા હાથમાં નથી. દ્રવ્ય કર્મ અને નો કર્મ એ આપણા હાથમાં નથી, એ આપણા હાથની વાત નથી. કયો કર્મનો ઉદય ક્યારે આવે પૂર્વનો, એ આપણી હાથની વાત થોડી છે. એમાં આપણો કંટ્રોલ છે મને કહો. બધાને અલગ અલગ કર્મના ઉદય આવે છે. તે અલગ અલગ કર્મનો જે ઉદય આવે છે એ તો પૂર્વમાં બાંધેલા કર્મ સત્તામાં પડ્યા છે અને ક્રમસર એક પછી એક એ ઉદયમાં આવે છે અને એના અનુસાર બાહ્યમાં બધી પરિસ્થિતિ બને છે. બધા સહયોગ મળે છે. કોઈ કર્મનો ઉદય એવો આવે કે સંયોગનો વિયોગ થવાનો હોય તો એવો ઉદય આવે. સંયોગ થવાનો હોય કોઈ પદાર્થનો એવો ઉદય આવે. શરીરની પ્રાપ્તિ થવી અલગ કર્મનો ઉદય, અને શરીરની પ્રાપ્તિ થયા પછી એની એક એક અવસ્થા બદલી રહી છે, એમાં અલગ અલગ કર્મનો ઉદય કામ કરે છે. અલગ અલગ કર્મનો ઉદય કામ કરે છે. તમે વિચાર કરો, નામ કર્મના ઉદયમાં અવાજ સારો મળવો, પોઈન્ટ સમજાય છે, પણ એક્ઝામ્પલ છે. પણ ચહેરો એકદમ ખરાબ મળ્યો તો ચહેરો ખરાબ મળવો એ અલગ કર્મનો ઉદય છે. અવાજ સારો મળવો એ અલગ કર્મનો ઉદય છે. હાઈટ સારી મળવી અલગ કર્મનો ઉદય છે. એક એક વાત સમજો. હાડકાની મજબૂતી, શરીરનો આકાર, પ્રકાર, આંગો પાંગ એક એક વસ્તુ અલગ અલગ કર્મના ઉદયમાં મળે છે. આપણા હાથમાં આપણા અધીનતામાં કાંઈ નથી. એ ખરેખર આપણું ડિપાર્ટમેન્ટ જ નથી જેને આપણે પંપાળ 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 કરીએ છીએ અને જેની આપણે સારરેખ કરીએ છીએ, આપણે સંભાળીએ છીએ, ખમા ખમા કરીએ છીએ, મેન્ટેન કરીએ છીએ, એના નામ પર કેટલા વિકલ્પ કરીએ છીએ, કેટલા પાપ બાંધીએ છીએ, કેટલી આકુરતા કરીએ છીએ, કેટલો કરતા ભાવ કરીએ છીએ, એ બધું મિથ્યાત્વ છે. કારણ કે તારા અધીન જ નથી એ વાત. રોગ ક્યારે આવો એ સાતા અસાતાના ઉદય પર છે. આવીને ક્યારે જવો એ પણ એ ઉદયાધીન દશા છે. એકો એક વસ્તુ ઉદયાધીન છે, એકો એક વસ્તુ સ્વતંત્ર છે. ખરેખર આપણા હાથમાં દ્રવ્ય કર્મનો ઉદય આવે છે અને એમાં બનતી પરિસ્થિતિઓ થાય છે એ આપણા હાથની વાત નથી. પણ નવીન કર્મનો બંધ કેવો કરવો એ આપણી હાથની વાત છે. કારણ કે આપણા વર્તમાન પ્રણામનો નિમિત્ત પામીને થવાના છે. નવીન કર્મનો બંધ આપણા વર્તમાન પ્રણામનું નિમિત્ત પામીને થવાના. એટલે ત્રીજો પોઈન્ટ કીધો, ભાવ કર્મ આપણા હાથમાં છે, બરાબર છે. હવે આગળ જો જીવ દ્રવ્ય ભાવ કર્મ એ જીવ દ્રવ્યનું પ્રણમન છે, વિકારી પ્રણમન છે. ભાવ કર્મ એ જીવ દ્રવ્યનું વિકારી પ્રણમન છે, વિભાવ પ્રણમન છે. અને અને દ્રવ્ય કર્મ અને નો કર્મ એ પ્યોર પુદ્ગલ દ્રવ્યનું પ્રણમન છે. બહુ બહુ સમજવા જેવી વાત છે. ખરેખર આપણી ભૂમિકા અનુસાર આપણને અનેક પ્રકારના વિકલ્પો આવે. નો કર્મ પ્રત્યે, શરીર પ્રત્યે, સંયોગ પ્રત્યે પોઈન્ટ સમજાય છે. પણ આપણી શ્રદ્ધા તો એવી 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 હોવી જોઈએ કે જે મળવાનું છે, જ્યારે મળવાનું છે, જેવું મળવાનું છે, જેમ મળવાનું છે, જે ક્ષેત્રમાં જે સંયોગ મળવાના છે, જળ કે ચેતન, એ રીતે જ મળશે. એમાં ખરેખર મારું કાંઈ નથી ચાલવાનું. સિરિયસલી કહું છું, આપણા વિકલ્પો અનાદિના ખોટા સંસ્કાર અને મિથ્યાત્વ અને મોહના કારણે આપણને થાય છે. આપણે આમ સિલેક્ટ કરી લઈએ, આપણે આમ આમ સિલેક્ટ કરી લઈએ, આપણે આમ કરી લઈએ, આપણે આમ કરી લઈએ. આ ઘર મેં બનાવ્યું, આનું ઇન્ટિરિયર મેં કર્યું, આ મારી દીકરી માટે દીકરો મેં સિલેક્ટ કર્યો. પોઈન્ટ સમજાય છે. મેં ઘર બનાવ્યું, મેં બિઝનેસ ચલાવ્યો, મેં છોકરાને મોટા કર્યા, મેં એને જન્મ આપ્યો. સમજાય છે. એકો એક વસ્તુમાં આપણો મિથ્યા કરતા ભાવ છે. ચર્ચા થાય લૌકિક રીતે લૌકિકની, પરંતુ શ્રદ્ધાંતો આ કર્મના ઉદયોમાં મળવા વાળી સામગ્રી જે રીતે મળવાની છે એ રીતે જ મળશે. એની શ્રદ્ધા એકદમ અતૂટ હોવી જોઈએ. એને કોઈ તોડી ન શકે, એ શ્રદ્ધાને કોઈ હલાવી ન શકે. બહુ માર્મિક વાત કહું છું, બહુ માર્મિક વાતો છે. આ જીવન જીવવાની કળા છે. ધીસ ઇઝ ધ રિયલ આર્ટ ઓફ લિવિંગ. ધીસ ઇઝ ધ બેસ્ટ કાઉન્સેલિંગ વિથ આચાર્ય દેવ, બેસ્ટ કાઉન્સેલિંગ વિથ ગુરુદેવ છે, બેસ્ટ કાઉન્સેલર છે, બેસ્ટ હિતનો ઉપદેશ આપવા વાળા છે, હિતની વાત કરવા વાળા છે. આપણી કેટલી બધી આકુરતા, કેટલો કરતા ભાવ, કેટલો કશાઈ ભાવ આપણો કેટલો બધો ઓછો થઈ જાય. બ્લેમ ગેમ, આ આમ કર્યું એટલે દુઃખી થઈ, આ આમ કર્યું એટલે દુઃખી થઈ. અરે ભાઈ, કર્મના ઉદય પ્રમાણે બહારમાં પરિસ્થિતિઓ બને છે, બહારમાં જીવોના પરિણામ બદલાઈ જાય છે. સમય બદલાતા, બહુ સરસ એક વાક્ય મેં કાલે જ લખ્યું, બહુ સરસ વાક્ય છે, એ તમને કહું. શું વાક્ય લખ્યું છું? સમય નહીં લગતા સમય બદલ જાને મેં. સમય નહીં લગતા સમય બદલ, સમય બદલાઈ ગયો, સમય નહીં લગતા. કર્મ કા ઉદય કબ બદલ જાય, પરિસ્થિતિ કબ બદલ જાય. કરોડપતિ મેં સે ક નિકાલ દો, રોડપતિ કબ હો જાય. રોડપતિ મેં ક લગા દો, કરોડપતિ કબ હો જાય. બધા કર્મના ઉદયના ખેલ છે. અભિમાન કરવા જેવું નથી. મેઇન વસ્તુ આપણા હાથમાં એ છે કે આપણે જોડાવાનું નથી, આપણે જોડાઈ જઈએ છીએ અને એટલે આપણે દુઃખી થઈએ છીએ. આપણું જોડાને દુઃખનું કારણ છે, સમજજો. કોઈ પણ પરિસ્થિતિમાં અગર આપણને અપ્રભાવિત રહેતા આવડી જાય ને, બહુ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે બધા માટે, મારા માટે, તમારા માટે, બધા માટે. ગુરુદેવશ્રી આપણને હિત શિક્ષા આપે છે. કોઈ પણ પરિસ્થિતિમાં આપણને અગર અપ્રભાવિત રહેતા આવડી જાય ને, સમજાય છે, અપ્રભાવિત રહેતા આવડી જાય ને, કોઈ પણ પરિસ્થિતિમાં આપણને અનઅફેક્ટેડ રહેતા આવડી જાય ને, તો ખરેખર કોઈ આપણને દુઃખી નથી કરી શકતું. અને સપોઝ પરિણામ વિચલિત થઈ ગયા તો તરત જ જ્યારે સ્લીપ થાવ છો તરત પકડી લો છો ને, કોઈ બાજુમાં કોઈ હોય ને હાથ પકડી લો છો કે ના, સ્લીપ થાવ છો ને પકડી લો છો. જરા પરિણામ બગડ્યા, જરા કશાય ભાવ થયો, તરત જ પોતાના આત્માનો હાથ પકડી, તરત ભેદ જ્ઞાન, તત્વ જ્ઞાન તરત જ યાદ આવી જવું જોઈએ. સિદ્ધાંતો પોપઅપ થઈ રહ્યા જોઈએ, ક્રમબદ્ધ પર્યાય આપણી સામે આવવું જોઈએ. કર્મના ઉદયના ખેલ છે વાત આપણને ખ્યાલમાં આવી જોઈએ. તો આપણે પુરુષાર્થી કહેવાય. પરિણામ બગડે એમાં કોઈ બહુ મોટી વાત નથી, પરંતુ એને લંબાવ્યા કરીએ, એને વર્ષો સુધી યાદ રાખીએ, વેર બાંધી લઈએ, છોડીશ નહીં, જોઈ લઈશ, સમય આવશે ત્યારે એને પણ બતાવી દઈશ, આજે એને મારું અપમાન કર્યું, સમજાય છે, આજે એને મને આમ કર્યું, આજે મને આમ કરી નાખ્યું, આજે મારી વાત કટ કરી નાખી, પોઈન્ટ સમજાય છે. લાસ્ટ ટાઈમ વાત કરી હતી આપણે, તારી વાણી તારી વાત કટ કરી, અરે શબ્દ તારા ક્યાં છે, તું ક્યાં બોલનાર છે, તું કોણ છે, તારી ગરિમા શું છે, તારી મહિમા શું છે, તારી શક્તિ શું છે, તારી સામર્થ શું છે, તું ખરેખર કયો તત્વ છે એનો નિર્ણય તો કર. મારી વાત રાખી, મારી વાત કટ કરી નાખી, મને આમ કરી નાખ્યું, મને આમ કરી નાખ્યું, મને આમ કરી નાખ્યું. કર્મના ઉદયના ખેલ છે ભાઈ, કોઈને દોષ કેમ આપે. આજે કર્મનો ઉદય બદલાઈ જશે તો શત્રુ છે મિત્ર થઈ જશે, અનએક્સપેક્ટેડ વાતો થઈ જશે. આપણે કોઈ દિવસ વિચાર્યું નહીં એવા લોકો આવીને આપણને મદદ કરશે. અને અગર કર્મનો ઉદય ફરી જશે તો મિત્ર, વર્ષોનો મિત્ર શત્રુ થઈ જશે. સામે નહીં જોવે, ઉભો નહીં રહે, સમજાય છે, સામે જોવા તૈયાર નહીં થાય, ઉભા રહેવા તૈયાર નહીં થાય, વયા જશે, છોડી દે. કર્મના ઉદયના ખેલ છે, આ પૂર્વના કર્મના આપણા ઉદય બાંધે, જે ટિફિનમાં બાંધીને આવશું એ જ તો ખુલશે ને, જેવું ભાતું બાંધીને આવશું એ જ તો ખુલશે, જેવું ભાતું આ ભાવમાં બાંધીને જશું એવું આગળ ખુલશે, જેવું બાંધીને આવ્યા છે એવું હમણાં ખુલે છે. અમારે કેમ આમ નથી, અમારે કેમ આમ નથી, અમને તો કેમ આમ છે, અમને કેવું આમ છે, અમને કેવું સારું છે, અમારે કેમ આમ નથી, અમારે ક્યારે આવું થશે, અમારે ક્યારે આવું થશે. અરે ખોટા વિકલ્પોમાં ભાવ બરબાદ નહીં કરે, ખોટા ઉદયોમાં ફેરફાર કરવાના ભાવ, પરિસ્થિતિઓમાં ફેરફાર કરવાના ભાવ, નો કર્મની ચાહના, લાલસા, ઈચ્છા, તૃષ્ણા, સમજાય છે, મૂર્છા, એનું નામ જ પરિગ્રહ કીધું છે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં એને પરિગ્રહ કીધું છે. મમત્વ પરિણામ મૂર્છાના ભાવ એ અંતરંગ પરિગ્રહ છે. હવે બાહ્યમાં પરિગ્રહ હોય કે ન હોય તો ઉદ્યાધીન છે, તારા અંદરમાં પરિગ્રહ ઉત્પન્ન થઈ ગયો, કર્મનો બંધ થઈ ગયો. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? થોડુંક આમ થઈ જાત, થોડું આમ થઈ જાત, થોડું આમ થઈ, જે છે એમાં સંતોષમાં, જે છે એ ઉદય પ્રમાણ છે, જે છે એ આપણને એટલું જ પ્રાપ્ત થવાનું હતું, સંયોગમાં એટલું જ પ્રાપ્ત થયું છે, અને એનાથી આત્મા કોઈ મોટો કે નાનો નથી થઈ જતો, એમાંથી આત્માનું કઈ અધિકપણું નથી અને કઈ પામરપણું નથી. આત્મા તો સદાકાળ બધાથી રહિત એવો ચૈતન્ય સ્વભાવી, વિજ્ઞાન ઘન, અમૂર્તિક, અસંખ્યાત પ્રદેશી, જ્ઞાન આદિક અનંત ગુણોનો, પ્રસિદ્ધ અનંત ગુણોનો પુંજ પિંડ છે એવો અંદરમાં આપણને શ્રદ્ધાનો ભાવ હોવો જોઈએ. સંયોગમાં જે હશે, ક્રમબદ્ધમાં જે હશે એ મળશે. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? એટલે બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે કે જે ભાવ કર્મ છે એ જીવનું પરિણમન છે, બરાબર છે, અને દ્રવ્ય કર્મ અને ન કર્મ એ પૂતગલનું પરિણમન છે. અને પૂતગલનું પરિણમન છે તો આપણું શું ચાલે એમાં, આપણે એમાં શું કરી શકીએ, આપણે એમાં અધિકાર જ નથી. જ્યાં તારું સ્વામિત્વ પડવું નથી ત્યાં ચલાવવા કેમ જાય, જે અનિત્ય છે એને નિત્ય કરવા કેમ જાય, જે સંયોગ વિયોગને લઈને આવ્યા છે એને સ્થાયી કરવા કેમ જાય, જ્યાં સુખ નથી ત્યાં સુખ માનવા કેમ જાય, જે રેત તું કેટલી પણ એને એને ઓલું કર, એમાંથી તેલ નથી નીકળવાનું તો નથી જ નીકળવાનું, અને તલને ખાલી આમ દબાવ એમાંથી તેલ નીતરશે. તલ તેલથી ભરેલું છે અને રેતમાં તેલ છે નહીં, રેતમાંથી તેલ આવશે નહીં અને તલમાંથી તેલ આવ્યા વગર રહેશે નહીં, કારણ કે તલ તેલથી સંપન્ન છે, તેલથી ભરેલું છે. એવી રીતના ચૈતન્ય તત્વ સુખ શાંતિ આનંદથી ભરેલો છે, એનું લક્ષ્ય કરતા પર્યાયમાં સુખ શાંતિ આનંદનું વેદન થાય છે. ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, ન કર્મ રહિત દશા થઈ જાય છે, એવી અદભુત દશા પ્રગટ કરવા માટેનો આ માર્ગ છે. આવો સુકાળ આવ્યો છે, આવો આવો આમ કે ચોથા આરા જેવો આરો વર્તે છે કે ઘરમાં બેઠા અધ્યાત્મની ગંગા વહે છે. ગુરુદેશનું તત્વ મળ્યું, આવા ગુરુઓ મળ્યા, આવા ભગવંતો મળ્યા, આવી દેશના મળી, આવો ઉપદેશ મળ્યો. તમે પૂજા જોવો અધ્યાત્મ, એમાં તમે કોઈ ભક્તિ જોવો અધ્યાત્મ, અધ્યાત્મ અધ્યાત્મ અધ્યાત્મની ક્રાંતિ થઈ ગઈ, સ્વતંત્રતાની ઘોષણા થઈ ગઈ. આવા અદભુત સિદ્ધાંતો ખોલીને મૂકી દીધા ગુરુદેવશ્રીએ, કૃપાનુદેવશ્રીએ આવા પદો લખ્યા, ટોડરમાંજી સાહેબે આવી ટીકાઓ લખી, આવો મોક્ષમાં પ્રકાશક ગ્રંથ લખ્યો. અરે જીવન બદલાઈ જાય, દ્રષ્ટિ બદલાઈ જાય, સૃષ્ટિ બદલાઈ જાય, માન્યતા બદલાઈ જાય. એકવાર ક્યાં નિમિત્તાધીન દ્રષ્ટિ રાખીને ફરીએ છીએ આપણે. આયામ કર્યું, આયામ કર્યું, આયામ કર્યું, આયામ કર્યું, આયામ કર્યું, આયામ કર્યું, આયામ નહોતું કરવું જોતું, આયામ નહોતું કરવું. અરે એની યોગ્યતા એ જાણે, એના પ્રણામ એ જાણે, એનાથી કર્મો બંધ જે થશે એ કર્મો બંધ એને થશે, એનો ઉદય એને આવશે. એ સમજશે તો એનો લાભ છે, એ નહીં સમજે તો એનું હિત છે. તું કોઈને સમજાવી શકે અને કોઈને બદલી શકે એવી વાત જીનાગમમાં નથી. આચાર્ય દેવે લખીને મૂકી દીધું, એમને કોઈ વિકલ્પ નહોતો કે આ બધાને પહોંચે. અરે જ્યાં વિહાર કરવા માટે નીકળી ગયા નીકળી ગયા, લખેલું મૂકી દીધું મૂકી દીધું, કોઈના હાથમાં આવે ન આવે, શ્રાવક એને ભેગું કરે, અરે બીજા બધા સુધી પહોંચાડે, કોઈ વિકલ્પ નથી. એમનો વિકલ્પ હતો લખવાનો કહેવાનો, એમને કહી દીધું લખી દીધું. કેટલો કરતા ભાવ છે. અને આપણી ભવિતવ્યના હોનહાર હતી તો આપણને 2000 વર્ષ પછી પણ આપણને આ ગ્રંથો ઉપલબ્ધ થયા, એ કર્મના ઉદયના અધીન છે. આજે એવો ઉદય ન હોત તો આપણને વાત સાંભળવા ન મળત. ઉદયના આધીન છે, ઉદય છે એટલે વાત સાંભળવા મળે છે. હવે વાત સાંભળવા મળી એ તો ઉદયાધીન છે, અંદર ઉતરે એ પુરુષાર્થ છે, એ આપણો પુરુષાર્થ છે. કર્મના ઉદયે તો વાત સંભળાવી દીધી, ગુરુદેવશ્રીનો ભેટો કરાવી દીધો, જ્ઞાની ધર્માત્માનો ભેટો કરાવી દીધો, આચાર્ય પરંપરાનો ભેટો કરાવી દીધો, સાચા દેવગુરુ ધર્મનો ભેટો કરાવી દીધો, આ સિદ્ધાંતોનો ભેટો કરાવી દીધો. હવે એને અંદરમાં ઉતારવા એ આપણી હાથની વાત છે, એ આપણા અધીન છે. કારણ કે જીવનું પરમન છે. બહુ સરસ વાત છે, જો આગળ શું કે છે, ભાવ કર્મ દુઃખનું કારણ છે. તારા અનાદિકાળના પરિભ્રમણનું કારણ ભાવ કર્મ છે. દ્રવ્ય કર્મ ન કર્મ દુઃખનું કારણ ને પરિભ્રમણનું કારણ નથી. એવું હોત, એવું હોત તો પાર્શ્વનાથ મુનિરાજ કેવળ જ્ઞાન ન લઈ શકત, ન લઈ શકત. ગટસુકુમાર મુનિરાજ કેવળ જ્ઞાન ન લઈ શકત. કોઈ અંતકૃત કેવડી ન થઈ શકત, કોઈ ઉપસર્ગ કેવડી ન થઈ શકત. પોઈન્ટ સમજો, કર્મનો ઉદય અને ન કર્મ અગર દુઃખી કરતા હોત તો કોઈને કોઈ સુખી ન થઈ શકત. કેટલી સરસ વાત છે, કેટલી સરસ વ્યવસ્થા છે કે દુઃખી તું પોતે પોતાની ભૂલથી થાય છે તો સુખી પણ તું પોતે પોતાના સમ્યક પુરુષાર્થથી થાય છે. ધીસ ઇઝ અ બ્યુટિફુલ પોઈન્ટ વિચ રિયલી રિયલી ઇઝ વન ઓફ માય ફેવરેટ પોઈન્ટ. કે દુઃખ દુઃખ તારા અધીન છે, દુઃખ તારા કારણે છે, તારી ઊંધી માન્યતાના કારણે છે, તો સુખ પણ તું અંદરમાં પ્રાપ્ત કરી છે. ખોટી માન્યતા કરવામાં તું સક્ષમ છે તો સાચી માન્યતા કરવામાં પણ તું સક્ષમ છે. અગર ખોટી માન્યતા કોઈ પર કરાવે છે તો સાચી માન્યતા માટે પણ કોઈ પરના અધીન થવું પડશે. અને એ વ્યવસ્થા નથી, એ બહુ સારી વાત છે. મને જે સમયે મને જે સમયે મારા ચૈતન્ય તત્વનું અવલંબન લેવું હોય એ સમયે હું સ્વાધીન છું, હું સ્વાધીન છું મારા ચૈતન્ય તત્વનું અવલંબન લઈને એમાં સમાવા માટે. મને કોઈ બાધક નથી, મને કોઈ બાધા નહીં પહોંચાડી શકે, મને કોઈ મારા ઉપયોગને કોઈ નહીં રોકી શકે. યોગને બાંધી લેશે, ઉપયોગને કોઈ ના બાંધી શકે. એટલે જ તો ઉપયોગ અંતર્મુખ થઈને શ્રેણી માંડીને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી લેશે. અરે પર્વત ઉપરથી, પહાડ ઉપરથી, મોટા મોટા પહાડ ઉપરથી મુનિરાજોને ફેંકે છે. અને એ શરીર નીચે આવે એની પહેલા તો આત્મા નીકળી જાય છે. અને એમાંથી 8મું, 9મું, 10મું, 12મું, 13મું, 14મું ગુણસ્થાન પાર કરીને સિદ્ધાલયમાં આત્મા પહોંચી જાય છે. શરીર તો પછી નીચે આવે. આત્મા બલવાન છે કે કર્મ બલવાન છે બોલો? હવે અહેસાસ થાય છે આત્મા બળવાન છે, આત્મા કેટલો શક્તિશાળી છે, એ સિંહ કેટલો બળવાન છે એનો અહેસાસ છે. આજે સૂતો છે ને, સૂતો છે ને, એને તમે બાંધી શકો છો, એને તમે એને કેદ કરી શકો છો, તમે એના ઉપર જાળ ફેંકી શકો છો. કારણ કે બેહોશ છે, સૂતો છે, હોશમાં નથી, જાગતો નથી. અગર એ જાગી જાય, ખાલી એક અવાજ પણ આવે એનો, તો ખાલી હલે તો પણ બધા ભાગી જશે. એવી રીતના આત્માનો અંદરનો પુરુષાર્થ એક સમય માટે, ક્ષણ માત્ર માટે ઉપડે, કર્મ થડ થડ ખાપી લેશે, કાપવા માંડશે, ભાગી જશે મેદાન છોડીને. તો આત્મા સૂતો છે, બેહોશ છે ને, અજ્ઞાન અવસ્થામાં બેહોશ પડ્યો છે, બેહોશ પડ્યો છે. એની ખબર નથી, એને એ જ્ઞાનને એની ખબર નથી, એની મહિમા નથી, એની સામર્થનું ભાન નથી. શું સામર્થ પડી છે અંદરમાં? કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાની સામર્થ છે, શક્તિશાળી આત્મા છે, એની ભાન નથી. એટલે એ કર્મો આવીને બાંધે છે. અને કેટલી ગજબની વાત છે, આત્મા કેટલો બળશાળી છે કે એક સમય અનંત કર્મ આવીને બાંધે છે ત્યારે આત્મા બંધાય. એક બે કર્મ નહીં, એક બે કર્મમાં તાકાત નથી કે આત્માને બાંધી શકે. બે ચાર ચોર માં તાકાત નથી, બે ચાર ગુંડા માં તાકાત નથી કે હીરો ને મારી શકે. 40 આવે છે, 400 એક સાથે આવે છે એને પીટવા માટે, એને બાંધવા માટે. ત્યારે બંધાય છે, અને બંધાય છે એટલે કે ત્યારે એ બેહોશ છે એટલે બંધાય છે. અગર એ હોશ માં આવી જાય તો કોઈ એને બાંધી ના શકે. એના મુક્ત સ્વભાવનું અવલંબન લે તો કોઈ એને બાંધી ના શકે. અજ્ઞાન મો મામદ પિયો અનાદિ ભૂલ આપકો ભરમત્વાદ. મોના નશામાં ચચ્ચુર છે, મોના નશામાં ગાફિલ છે, એટલે દ્રવ્ય કર્મ આવીને બંધાય છે. અને હરેક સમય અનંત કર્મ પરમાણુ આવીને બંધાય છે, હરેક સમય અનંત કર્મ પરમાણુ આવીને બંધાય છે. એટલા કર્મ પરમાણુ આવીને બંધાય છે ત્યારે આત્મા બંધાય. અને એ પણ અજીન કહું છું, એ પણ બેહોશ છે એટલે બંધાય છે. અગર આત્માનો હોશ આત્માને આવી જાય, આત્માને આત્માની ખબર પડી જાય, પોતાને પોતાની ખબર પડી જાય, પોતાને પોતાના સામર્થનું ભાન આવી જાય, તો આ બધા કર્મ થડથડ કાપવા માંડશે, બધા ભાગવા માંડશે. પોઈન્ટ સમજાય છે? તો દુઃખનું કારણ ભાવ કર્મ છે, એટલે કોઈ દ્રવ્ય કર્મ કે નો કર્મ દુઃખનું કારણ નથી. આજથી આપણે ખરેખર બધાએ એક અંદરથી સંકલ્પ લેવો જોઈએ કે ખરેખર કોઈ પરદ્રવ્યને મારા દુઃખનું કારણ નહીં માનું. મારી ભૂલ, મારું જોડાણ, મારું એકત્વ નહીં કરને તું એકત્વ. સંયોગોની વચ્ચે રહેવા છતાં પણ સંયોગોથી ભિન્ન પોતાને અનુભવ કરને, પોતે આ બધાથી ભિન્ન છે એવું માન ને. સંયોગ ભલે સંયોગોની જગાએ હોય, એની શું એનો શું વાંધો છે? અરે સાકર લીંબુ શરબત બનાવો ત્યારે સાકર પાણી છે, નમક છે, મસાલો છે, લીંબુ છે, બધાની વચ્ચે સાકર છે. અને સાકર એની મીઠાશ નથી છોડતો, સાકર એનો સ્વભાવ નથી છોડતો, સાકર એની શક્તિ, એનું સ્વરૂપ, એનું લક્ષણ, એની મીઠાશ નથી છોડતો, એનું નામ સાકર છે. બધાની વચ્ચે મળી ગયો હોય તો પણ એક ક્ષેત્ર અવગાન સંબંધ છે ચારેવનો. એવી રીતે દ્રવ્ય કર્મ, ન કર્મ, ભાવ કર્મ, સંયોગ, શરીર, ચેતન, અચેતન, જળ, જે પદાર્થો છે આ બધાની વચ્ચે હું છું, પરંતુ હું ચૈતન્ય તત્વ છું એવો મારો સ્વભાવ એક સમય માટે પણ નથી છૂટતો, એનો વિશ્વાસ આપણને આવો જોઈએ. હું લૂંટાઈ ગયો, હું બીમાર પડી ગયો, મને કોરોના થઈ ગયું, હવે હું મરી જઈશ, તો હવે મારું આમ થઈ જશે, તો હવે મારું આમ થઈ જશે, તો હવે મારું શું થશે, હવે મારો ઈલાજ કરો, હવે મારું આમ કરો, મને સાજા કરો, મને આમ થાય છે, મને આમ થાય છે, મને આમ થાય છે. અરે આવા ભાવ કર્મ કરીને ઉદયના આધીન થઈને શરીરને પોતાનું માનીને એમાં ફેરફાર કરવાની બુદ્ધિ રાખીને ઈચ્છા અનુસાર એનું પ્રણમન ચાહીને આ જીવ અનંત કર્મો બાંધીને સંસાર ઉભો કરે છે. અહીંયા જ એક ફાઇન લાઇન છે, પુરુષાર્થ અહીંયા જ છે ઉપાણ, કે આ બધાથી ભિન્ન ચૈતન્ય તત્વ તું છો એવું શ્રદ્ધાન કર. અહીંયા ઉપાડ, અહીંયા આ તારા હાથમાં છે, અહીંયા અહીંયા ધીસ પોઈન્ટ આ તારા હાથમાં છે. અનુકૂળતા, પ્રતિકૂળતા, સંયોગ, વિયોગ, સાતા અસાતા, શરીર એનું પરિણમન, એનું પરિવર્તન, એનો બદલાવ ગમે તે આવે એમાં હું એનાથી ભિન્ન છું એવો શ્રદ્ધાન. સુખની અનુભૂતિ થશે, શું થશે આવું સમ્યક શ્રદ્ધાનું ફળ શું છે? બહુ સિમ્પલ, આવું સમ્યક જ્ઞાન કરવાનું ફળ શું છે? આવું ભેદ જ્ઞાન કરવાનું ફળ શું છે? શું ફળ છે? કઈ ફળ તો જોઈએ ને, ફળની તો પ્રાપ્તિ થવી જોઈએ ને, તો ફળ શું મળે છે કહો? સમ્યક શ્રદ્ધાનું ફળ શું છે અને મિથ્યા શ્રદ્ધાનું ફળ શું છે? અરે સમ્યક શ્રદ્ધાનું ફળ શું છે, શું નથી? સમ્યક શ્રદ્ધાન થતા શું નથી મળતું, શું નથી ઉપલબ્ધ થતું, શેની પ્રાપ્તિ નથી થતી? સુખ શાંતિ આનંદની પ્રાપ્તિ થાય, સમતાની પ્રાપ્તિ થાય, શાંત સ્વરૂપની અનુભૂતિ થાય. તારા સ્વરૂપની તને ખબર પડે, વાસ્તવિક તત્વની ખબર પડે છે. દ્રવ્ય કર્મ, નો કર્મ, ભાવ કર્મથી ભિન્ન પડી ગયો, ભિન્ન પડી ગયો, એના કરતા ભાવથી ભિન્ન પડી ગયો, બોજ રહિત થઈ ગયો, હળવો થઈ ગયો, નિરાકુળ થઈ ગયો, શાંતિ થઈ ગઈ અંદરમાં, સમજણ આવી ગઈ સાચી, વસ્તુ સ્વરૂપનો ખ્યાલ આવી ગયો, આખા વિશ્વનું પ્રણમન કેવી રીતના આખું ઓટોમેશનમાં ચાલે છે એની ખબર પડી ગઈ. મારા હાથમાં, મારા અધીનતામાં કાંઈ નથી, હું કોઈનો સ્વામી નથી, મારો કોઈ ઉપર અધિકાર નથી. ઓહો, આવી અનુભૂતિ થતા તો જીવ આખા વિશ્વમાં, વિશ્વની ઉપર તરવા લાગે છે એમ કહે છે. જ્ઞાની કહે છે અમે તો વિશ્વની ઉપર તરીએ છે. કેવી રીતના અંદરમાં જામી જતા હશે બોલો, આવા ભયંકર ઉપસર્ગ પરેશાની વચ્ચે કેવી રીતના જામી જતા? કડકડતી ગરમી છે બારમાં, કડકડતી ઠંડી છે બારમાં, ભૂખ તરસની જે પણ પરિસ્થિતિઓ છે બારમાં, કોઈ સમજાય છે? કોઈ કઈ કાઢીને કહી જાય છે મુનિરાજને, કોઈ કઈક સંભળાવી જાય છે, કોઈ કટુ વચન કહી જાય છે, કોઈ આરતી ઉતારે છે, કોઈ પ્રદક્ષિણા ફરે છે, કોઈ વંદના કરે છે, કોઈ મુનિરાજના ચરણોમાં ઝૂકી જાય છે, કોઈ એમની સામે ગલુડિયાની જેમ બેસીને એમની વાણી છૂટે એની રાહ જોવે છે, કોઈ એમનું અપમાન કરે છે. કેટલી પરિસ્થિતિઓ ને કેટલા પ્રસંગ બને છે! આ બધા કર્મના ખેલ છે, કર્મના ઉદય છે. હવે એને ફેરવતા બેસશે તો આત્માની સાધના ક્યારે કરશે? એનું લક્ષ્ય કરીને દુઃખી થયા કરશે તો સાચા મુનિરાજ ક્યારે બનશે? ભાવલિંગપણું ક્યારે આવશે? શ્રેણી ક્યારે માનશે? અંતર્મુખતા ક્યારે કરશે? હજારો વાર આત્મામાં લીન કેવી રીતના થશે? વિચાર તો કરો. ચલો આજથી નિર્ણય કરો. બધા દ્રઢ થાવ અંદરથી. બધાની વાત છે, મારી તમારી બધાની વાત. ગુરુદેવના શિષ્ય છે ને આપણે, ઢીલા કેવી રીતના પડીએ આપણે? અરે કોરોના આવી ગયું, કેન્સર આવી ગયું, આ આવી ગયું, એ તો શરીર તો રોગની ખાન છે. વોટ ડુ યુ એક્સપેક્ટ? વોટ ડુ વી એક્સપેક્ટ ફ્રોમ બોડી? શરીરથી એક્સપેક્ટ શું કરીએ છીએ આપણે? જે જેની ખાણ હોય એમાંથી એ જ નીકળે ને. આત્મા સુખની ખાણ છે, શરીર રોગોની ખાણ છે, રાગ ભવની ખાણ છે. કરો રાગ. આચાર્ય કહે છે કર તું રાગ અને વધાર ભવ ને રખડ પછી. અમે તો જે વાણીમાં અમારા ભાવમાં જે આવ્યું એ તો અમે વાણીમાં કહી દીધું, અમે લેખનીમાં લખી નાખ્યું, અને એ તારા પુણ્યના ઉદયથી તને મળી પણ ગયું. એનાથી શું થઈ ગયું? કહો તો મળી તો ગયું, પરંતુ એનો સ્વીકાર ન કર્યો, એની માન્યતા ન કરી, એ વાણીની કિંમત ન કરી, એનું ભાવભાષણ ન કર્યું, એ વાચક પછી વાચ્ય પર ના આવ્યા, એ વાચ્ય પર ના આવ્યા, તો શું મતલબ છે? 100 રેસીપી અમને મોડે છે, આખી રેસીપી બુક મોડે છે. વાહ, અચ્છા બહુ સરસ. અને કેટલી બનાવી, કેટલી ખાધી? એકે બનાવી નથી, પણ 100 રેસીપી મોડે છે, 100 શાસ્ત્રો વાંચી દીધા છે, બધી ગાથાઓ મળે છે, ટીકાઓ મળે છે, 5-5 10-10 કલાક સ્વાધ્યાય કરીએ છે, સંભળાવીએ છે, સાંભળીએ છે, ક્લાસ લઈએ છે, વિષયો આટલા પૂરા થઈ ગયા, આટલા લેક્ચર થઈ ગયા. અરે કઈ નથી આમાં દમ. તારા અંદરમાં કેટલું ઇતર, તે રેસીપીમાંથી બનાવી કેટલી, તારી ભૂખ કેટલી શાંત થઈ, તને અંદરમાં કેટલી શાંતિની અનુભૂતિ થઈ, નિશંકતા કેવી આવી? નિશંકતા આત્માથી અને સાધર્મીની તો કેવી નિશંકતા! એવી નિશંકતાનું અંદરથી જોર આવશે અને સત્તામાં પડેલા કર્મો, નવા બંધાતા કર્મો, અરે એમાં ગજબ ગજબનો ફેરફાર થઈ જશે. વર્તમાન સુધર્યું તો તારું ભવિષ્ય સુધરી ગયું. બાળકને કહે ને 4 વર્ષ ભણી લે બેટા, પછી 40 વર્ષની તને લીલા લહેર છે. 4 વર્ષ આપી દે, 4 વર્ષ. ગીવ યોર 4 યર્સ, ગીવ યોર 4 યર્સ, ગીવ યોર 2 યર્સ. ડેડિકેટ યોર 2 યર્સ ઇન સ્ટડીઝ એન્ડ દેન યુ સી ધ રિઝલ્ટ. અહીંયા તો 4 વર્ષ 2 વર્ષની વાત નથી, અહીંયા તો મેક્સિમમ કે છે 6 મહિના. અને અગર તારો ઉગ્ર પુરુષાર્થ ઉપડતો હોય અને તું પુરુષાર્થી હોય તો ક્ષણભર નિજ રસ કો પી ચેતન, મિથ્યામલ કો ધો દેતા હૈ. ક્ષણભર નિજ રસ કો પી ચેતન, મિથ્યામલ કો ધો દેતા હૈ. મિથ્યામલ, મિથ્યા તો રૂપી મેલ ધોવાઈ જાય. અરે ગાડી ઉપર મેલ જામેલો હોય, સમજાય છે, એક પાણીની બાલટી ના બધો મેલ ધોવાઈ જશે. એક અંદરમાં અતિન્દ્રિય આનંદનો આશ્રય લે, સ્વભાવનો આશ્રય લે, અતિન્દ્રિય આત્માનો, અને આ મિથ્યાત્વ મેલ અનાધિકારનો છે, ક્ષણ માત્રમાં ધોવાઈ જશે. શું છે વાત! ક્ષણ માત્રમાં ધોવાઈ જશે. કહેવાની વાત નથી, અનુભૂતિની વાત છે, આ પ્રયોગમાં ઉતારવાની વાત છે. હમ બાતે બડી બડી કરતે, સમજાય છે, બાતે તો બડી બડી કરતે હૈ, લેકિન માન્યતા જૈસી કી તૈસી રહેગી તો ક્યા મતલબ હૈ? ક્યા લેકે જાયેંગે સાથ મેં? શું આવશે સાથે? કાળી બંગલા નોકર ચાકર કેટલું બાંધીને જશું બોલો? કેટલા આભૂષણ, કેટલા દાગીનાના સેટ બાંધીને જશું? 2-4 તો બાંધી જશું ને. બહુ બહુ એકદમ ચાવથી ભેગા કર્યા છે, બહુ સરસ રીતે ભેગા કર્યા છે, સંભાળ્યા છે, પહેર્યા છે. બોલો, એને તો લઈ જશું ને સાથે? થોડું તો બાંધીને લઈ જશું ને? થોડી તો વ્યવસ્થા હશે ને લઈ જવાની? એક પરમાણુને લઈ નથી જવાનું. હમણાં પણ એક પરમાણુને ગ્રહણ નથી કર્યું. અભિમાનના પોટલા બાંધે છે, કરતા બુદ્ધિના પોટલા બાંધે છે. ન કર્મ દ્રવ્ય કર્મથી ભેદજ્ઞાન કર. ગયા વખતે આપણે કેટલી વાત કરી હતી, દ્રવ્ય કર્મ ન કર્મથી ભેદજ્ઞાન કર ને ભાવ કર્મથી છૂટ. ભાવ કર્મ ને દૂર કરવાનો ઉપાય કર ને દ્રવ્ય કર્મ ન કર્મ થી ભેદ જ્ઞાન કર. એવું ભેદ જ્ઞાન કર કે દ્રવ્ય કર્મ ન કર્મ ના લક્ષ થી ભાવ કર્મ ની ઉત્પત્તિ જ ન થાય. ઉત્પત્તિ જ ન થાય ગુરુદેવજી તો એવો ઉપાડ, ઉત્પત્તિ જ ન થાય, મિથ્યાત્માની ઉત્પત્તિ જ ન થાય, ભૂક્કા બોલાય છે. એવો આત્માનો આશ્રય, એવો આત્માનો નિર્ણય કર જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. એ સ્વરૂપને સમજ, સ્વરૂપને સમજવામાં પૂરેપૂરી એનર્જી સમય શક્તિ ઉપયોગનો પ્રયોગ કરો. સ્વરૂપને સમજવા માટે કરો. બેસ્ટ રિસર્ચ, બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ, બેસ્ટ રિઝલ્ટ. બરાબર ને? જેટલું સારું રિસર્ચ કરશો એટલું સારું ઇન્વેસ્ટમેન્ટ કરી શકશો અને એટલું સારું રિટર્ન આવશે, રિઝલ્ટ મળશે. રિટર્ન્સ યુ ઓલવેઝ સી ફોર ધ બેસ્ટ રિટર્ન્સ. બરાબર છે કે નહીં? બેસ્ટ અંદરમાં રિસર્ચ કરો. રિસર્ચ સાયન્સ છે ને, વિજ્ઞાન છે. બેસ્ટ રિસર્ચ કરો, હું કોણ છું, મારું શું સ્વરૂપ છે, આ કર્મોના ખેલ છે, આ તો બધો મેળો છે, આ તો પંખીનો મેળો જેમ લાગે. અલગ અલગ દિશાઓમાંથી કોઈ ઢોર, ગુરુદેશી કે ને, કોઈ ઢોરમાંથી આવ્યું છે, કોઈ ઠોરમાંથી આવ્યું છે, કોઈ ક્યાંયથી આવ્યું છે, બધા એક જ જગ્યાએથી આવ્યા છે એવું નથી. કોઈ ક્યાંયથી આવ્યું છે, કોઈ એકેન્દ્રિયમાંથી આવ્યું છે, કોઈ કોઈ મનુષ્યમાંથી આવ્યું છે, કોઈ તિર્યંશમાંથી આવ્યું છે, કોઈ દેવમાંથી આવ્યું છે, કોઈ વિદેશ ક્ષેત્રથી આવ્યું છે. અનેક જગ્યાએથી જીવો આવે છે, ભેગા થાય છે અને ભેગા થઈને એ મેળો લાગે છે અને મેળામાં આ મારું, આ મારા, આ મારા, આ મારા, આ મારા કરીને એ મેળામાં આ એ ગુંચવાયેલો રહે છે અને પછી સમય આવે છે અને બધું વિખરાઈ જાય છે. બધા અલગ 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 દિશાઓમાં ચાલ્યા જાય છે. જે જેવા પ્રણામ કરે છે એ દિશામાં ચાલ્યા જાય છે. કર્મ થિયરી, કર્મ સિદ્ધાંતથી નિર્ભયતા, નિર્ભય થઈ જાઓ. ગમે તેવો ઉદય આવે મારું કાંઈ નહીં બગાડી શકે. ઉદય પ્રૂફ છું હું, રાગ પ્રૂફ છું. નિર્ણય કરો જેવો નિર્ણય ગુરુદેશીને હતો, ટોડલમલજીને હતો. હાથી પગ મૂકે છે ને એ સમય કે છે, હે ગજરાજ તું તારું કામ કર, તું કેમ રડે છે? રાજાએ તને આજ્ઞા આપી છે, તું રાજાની આજ્ઞામાં છે, તું રાજાનો સેવક છે, તું તારું કામ કર, હું મારું કામ કરીશ. મને મરવાનો કોઈ ડર નથી, મને મરવાનો કોઈ ભય નથી. વિચાર કરો, કઈ બહુ મોટી ઉંમર નહોતી એમની ત્યારે. અરે મોક્ષના પ્રકાશક લખતા હતા અને એમને ઉપાડીને લઈ ગયા. અને કેટલી વાર મોક્ષના પ્રકાશકમાં લખ્યું છે, ઇન બાતો કા વિશેષ વર્ણન આગે કરેંગે, વિશેષ વર્ણન આગે કરેંગે, વિશેષ વર્ણન આગે કરેંગે, એ કર્મ સિદ્ધાંત કી ચર્ચા આગે કરેંગે, આગે કરેંગે, આગે કરેંગે. બોલો, આખો ગ્રંથ પૂરો થયો હશે, થયો હોત તો હું તમને ગેરંટી આપું છું કે આ ગ્રંથ 5000 પાનાથી ઓછો ન થયો હોત. એટલું એમનું ક્ષયોક્ષમ હતું, એટલી એમની વિશુદ્ધતા હતી, એટલી એમની જ્ઞાનની તીક્ષ્ણતા હતી, એટલું એમનું ભેદ વિજ્ઞાન હતું. ખાલી ક્ષયોક્ષમ નહોતું, એટલું અંદરમાં આત્મજ્ઞાન હતું. આત્મજ્ઞાન પૂર્વકનું ક્ષયોક્ષમ હતું. જે રીતના ગુરુદેશને શ્રુતની લબ્ધિ હતી ને, એવી રીતના ટોડલમલજી સાહેબને શ્રુતની અદભુત લબ્ધિ હતી. અને જયારે આ પ્રસંગ બન્યો ત્યારે નીડર કર્મના ઉદયને કર્મના ઉદયનું કામ કરવા દો. જો આ છે આપણા હાથનો પુરુષાર્થ, જોડાવું કે ન જોડાવું આપણા હાથમાં છે. ચલો આજથી આપણે બધા નિર્ણય કરીએ, જોડાઈ જશું તો તરત પાછા. હાથ ગરમ લાગી ગયો ને, કુકર ગરમ હોય, લોયું ગરમ હોય, ચીપીઓ ગરમ હોય, અને લાગી ગયો તો શું ચોટી જઈએ છે? ત્યાં શું કરીએ છે? ચોટી જઈએ છે, પકડી લઈએ છે કે તરત જ પાછા? લાગી જાય ભૂલથી તરત પાછા, ભૂલથી જોડાઈ ગયા તરત પાછા. બોલો જલ્દી, મજા માનીએ છે? સમજાય છે? ત્યાં લાગે છે ને ગરમ છે, એવી રીતના કશાયની અગ્નિ છે. આ તો મને બાળનારી છે, આ તો મારી શાંતિનો ભંગ કરવા વાળી છે. તરત પાછા, તરત પાછા, તરત હાથ સહજતાથી પાછો આવી જાય, એવી રીતના પરિણામ સહજતાથી પાછા આવી જાય. કમજોરી વેશ થઈ જાય, વિપરીતતા છે એટલે થઈ જાય, પણ તરત સમ્યક પુરુષાર્થ, સાચો પુરુષાર્થ, સાચી સમજણ, આ આપણા હાથની વાત છે. દ્રવ્ય કર્મ, ન કર્મ, ભાવ કર્મની ચર્ચા ચાલે છે અને એ ચાલશે, એની 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 કોઈ ચિંતા નહીં કરો. કારણ કે મેઇન કર્મ સિદ્ધાંતમાં આ જ વાત છે. હવે આખો દ્રવ્ય કર્મનો વિસ્તાર આવશે, પછી એમાં ઘાતી કર્મ, પછી એમાં અઘાતી કર્મ, પછી પ્રકૃતિ બંધ, પછી પ્રદેશ બંધ, સ્થિતિ બંધ, અનુભાગ બંધ. શું અજબ ગજબના વિષય છે. એક એક પોઈન્ટ ખ્યાલમાં આવે છે, સમજાય છે ને? જો તો શું કીધું, દુઃખના કારણ છે ભાવ કર્મ, રડાવે છે ભાવ કર્મ, રાગ રડાવે છે, સંયોગ નથી રડાવતો. એ વાત આવી. અને દ્રવ્ય કર્મ, ન કર્મ તો નિમિત્ત છે, નિમિત્ત છે. બરાબર છે? પછી શું કીધું, ભાવ કર્મ એટલે મોહ રાગ દ્વેષના પરિણામ, દ્રવ્ય કર્મ એટલે આઠ કર્મ, અને ન કર્મ એટલે શરીર ઘર કુટુંબ પરિવાર આદિ બાહ્ય વસ્તુ. દ્રવ્ય ભાવ કર્મ ને નષ્ટ કરવાનો ઉપાય કરવાનો છે. દ્રવ્ય કર્મ ન કર્મ તો સ્વયમેવ નષ્ટ થઈ જશે. ભાવ કર્મ નષ્ટ થતા દ્રવ્ય કર્મ ન કર્મ સ્વયમેવ નષ્ટ થઈ જશે. મિથ્યાત્વ નો ભાવ નષ્ટ થશે તો દર્શન મોહનીય મેદાન છોડીને અનંતાનુબંધી મેદાન છોડીને સ્વયમેવ ભાગશે. આગળ જીવને અંતરમાં સ્વરૂપની સ્થિરતા થશે તો બાહ્યના સંયોગ પંચમૂળ સ્થાન આવશે. શ્રાવક થશે તો એ પરિગ્રહ પરિમાણ અણુવ્રત ધારણ કરશે તો સંયોગો સહજ છૂટતા જશે, સહજ છૂટતા જશે, આવશ્યકતા જ નહીં લાગે. એમ કરતા કરતા સ્વરૂપ લીનતા વધશે તો સહજ અધીન વધારે સંયોગ છૂટતા જશે, છૂટતા જશે, છૂટતા જશે, સ્વરૂપ લીનતા સંયોગ છૂટતા જશે. રાગ ઘટતો જશે, વિતરાગતા વધતી જશે, આનંદ વધતો જશે. સારું કર્તવ્ય છે સ્વરૂપ લીનતા, સ્વરૂપની શ્રદ્ધા, સ્વરૂપનું અહમ, સ્વરૂપની મહિમા, સ્વરૂપની પ્રતીતિ, સ્વરૂપનો વિશ્વાસ, સ્વરૂપની મસ્તી, સ્વરૂપની ખુમારી, સ્વરૂપની ઉર્ધ્વતા, સ્વરૂપની સાચી રૂચિ. ઉપયોગને નહીં પલટાવ, રૂચિ પલટાવ. આ બધું ઓટોમેટિક થવા વાળું કાર્ય છે. ઓટોમેટિક, ઓટોમેટિક. જે રીતના તોડામાંથી સાથે ઉદાહરણ આપ્યું કે મોડામાં કોળિયો મૂક્યો અને તારા અંદર પેટમાં ગયો, શરીરમાં ગયો, ઓટોમેટિક એનું વિભાજન થઈ જશે ને. કોઈક એ પરમાણુ, કોઈક પરમાણુ લોહી રૂપે, પરુ રૂપે, વિષ્ઠા રૂપે, મળ રૂપે, મૂત્ર રૂપે, માંસ રૂપે, એ એની રીતે પરમી જશે. આ હા, ઓટોમેટિક. તારું કર્તવ્ય તો મોડામાં કોળિયો મૂકવો છે. એવી રીતના તારું કર્તવ્ય તો તારા આત્મામાં લીન થવું છે. ઓટોમેટિક દ્રવ્ય કર્મ જે અભાવને પામવાના છે એ અભાવને પામશે. ભાવ કર્મમાં જે નષ્ટ થવાનું હશે નષ્ટ થશે. વિતરાગતા પ્રાપ્ત થશે, ગુણસ્થાન આગળ વધશે, સંયોગો છૂટતા જશે, એકત્વ બુદ્ધિ તૂટી જશે, કર્તૃત્વ તૂટી જશે. અરે અંદર લઈને બહાર આવશે તો એ ફિલિંગ શું હશે કહો. જે આત્માનો અનુભવ કરીને આત્માથી બહાર આવે છે, પહેલી વાર, પહેલી વારની વાત કરું છું, ફર્સ્ટ ટાઈમ સમ્યક દર્શન થયું, આત્મામાં ગયો, ચૈતન્ય તત્વની અનુભૂતિ થઈ, પ્રદેશે પ્રદેશે અતિન્દ્રિય આનંદના ફુવારા ફૂટ્યા અને હું જાયક નિર્વિકલ્પ સ્વભાવી ચૈતન્ય ઘન એવો અનાદિ અનંત શુદ્ધ સિદ્ધ સમાન કારણ પરમાત્મા દ્રવ્ય કર્મ નો કર્મ ભાવ કર્મથી રહિત વિજ્ઞાન ઘન અનંત ગુણ શક્તિ સામર્થ નો ધારી એવો હું સિદ્ધ સમાન શુદ્ધાત્મ તત્વ ભગવાન આત્મા સમયનો સાર કારણ પરમાત્મા પારિણામિક ભાવ એવો હું તત્વ છું. એની અનુભૂતિ થાય, પોતામાં પોતાની અહમ બુદ્ધિ સ્થાપાઈ જાય, પોતાની ખબર પડી જાય, પોતાની શ્રદ્ધા થઈ જાય અને પછી ઉપયોગ બહાર આવે તો કેવી ભિન્નતા લાગતી હશે. ફર્સ્ટ ટાઈમની વાત કરું છું, પછી તો ધારા ચાલુ થઈ ગઈ સહજ ધારા વેદ જ્ઞાનની. પણ જયારે પહેલી વાર બહાર આવતો હશે તો એને બધું પર 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 બોલતો નથી, અનુભૂતિમાં આવી ગઈ, શ્રદ્ધામાં આવી ગઈ. વાત બોલવા બોલે શું, શું બોલે હવે. સમજાઈ ગયું, સમજાઈ ગયું કે ભાગલા પડી ગયા. ભાગલા પડી ગયા પછી એ તારું અને આ મારું, ભાગલા પડી ગયા ને. સમજાય કે ભાગલા પડી ગયા. એ રીતના કરવટ કીધું ને, વેદ જ્ઞાન રૂપી કરવટ, એ રીતની આખી વાત છે. તો મોર આ દ્વેષ એ દુઃખના નષ્ટ કરને કા ઉપાય ભાવ કર્મ કો કરના હૈ. એ પણ ઉપદેશની વાત છે. ભાવ કર્મ કો નષ્ટ કરો. ક્યાં નષ્ટ કરોગે? સ્વરૂપ મેં લીન હો ભાવ કર્મ નષ્ટ હો જાયગે ઓર દ્રવ્ય કર્મ ઓર નો કર્મ ભી નષ્ટ હો જાય. બરાબર. ભાવ કર્મ પ્રતિ સમય હો રહે અને દ્રવ્ય કર્મ કા બંધ ભી પ્રતિ સમય હો રહા હૈ ઓર નો કર્મ કી ઉપલબ્ધિ ભી જીવ કો હો રહી. પોઈન્ટ સમજાય છે? પ્રતિ સમય ક્યારે થાય? ભાવ કર્મ સૂતા હો ત્યારે ન થાય ને. રાગદ્વેષના પરિણામ સૂતા હો ત્યારે થાય. કર્મ બંધાય ત્યારે તો ના બંધાય ને. દસ દસ કલાક તો કર્મ નહીં બંધાતા હોય ને. દસ કલાક તો કર્મ નહીં બંધાતા હોય ને. અને ઉદય તો નહીં જ આવતો હોય કોઈ કર્મનો. ઊંઘમાં તો ઉદય ક્યાંથી આવે ને? કોઈ કર્મનો ઉદય ઊંઘમાં તો ન જ આવે ને. વેકેશન પર ગયા હોય ત્યારે તો ન આવે ને. બહાર ગામ ગયા હોય ત્યારે તો ન આવે ને. અરે પ્રતિ સમય કર્મનો ઉદય આવે છે. પ્રતિ સમય કર્મનો ઉદય આવે છે. આપણે ઊંઘમાં હોઈએ અને કોઈ જગાડે કે અરે પરિવાર વાળાની આ વ્યક્તિની તબિયત ખરાબ થઈ ગઈ. પોઈન્ટ ખ્યાલમાં છે? અરે ઇન્કમટેક્સની રેડ પડી ગઈ. બોલો અડધી રાતના સમાચાર આવે, અડધી રાતના સમાચાર આવે ભૂકંપ આવી ગયો, અડધી રાતમાં સમાચાર આવે વીજળી વરસે છે, અડધી રાતના સમાચાર આવે એક્સિડન્ટ થઈ ગયો, આમ થઈ ગયું, તેમ થઈ ગયું. અરે ઉદય તો જે સમય આવવાનો છે, સમય નિશ્ચિત છે. ઉદય કયો આવવાનો છે નિશ્ચિત છે. એમાં બનવાવાળી પરિસ્થિતિ નિશ્ચિત છે. એનો કાળ નિશ્ચિત છે, ક્ષેત્ર નિશ્ચિત છે, નિમિત્ત નિશ્ચિત છે, સંયોગ નિશ્ચિત, કયો ઉદય કોને અફેક્ટ કરશે નિશ્ચિત છે. એટલું બધું ઓટોમેશન છે, સુપર કમ્પ્યુટરાઇઝ વ્યવસ્થા છે, સુપર કમ્પ્યુટરાઇઝ વ્યવસ્થા. એનો સહજ સ્વીકાર કરશું તો ખૂબ અંદરથી અપ્રભાવિત રહેશું, ખૂબ અંદરથી અપ્રભાવિત રહેશું. ખરેખર કહું છું, ભાવ કર્મ હે હે, પૂરું કરું છું, સમય થઈ ગયો. ભાવ કર્મ હે હે, દ્રવ્ય કર્મ નો કર્મ જ્ઞે હે, જાનને યોગ્ય હે. ભાવ કર્મ સ્વ મે ઉત્પન્ન હોને વાલે ભાવ હે, વિભાવ ભાવ હે, લેકિન સ્વ મે ઉત્પન્ન હોને વાલે વિભાવ ભાવ હે. અપને મે ઉત્પન્ન હોને વાલે હોને સે હમ નષ્ટ કરને મે સમર્થ હે, ઓર દ્રવ્ય કર્મ નો કર્મ પર હે, ઇસલિયે હમારા ઉસકે ઉપર કોઈ અધિકાર નહીં હે. તો આ રીતે ભાવ કર્મ હે છે, છોડવા યોગ્ય છે, અને દ્રવ્ય કર્મ જાણવા યોગ્ય છે, નો કર્મ જાણવા યોગ્ય છે. પરિસ્થિતિ જે આવે છે એને જાણવા યોગ્ય છે, એમાં તું કઈ કરી શકશે નહીં, નિર્ણય કર તું નહીં કરી શકે. મને આ કેમ મળ્યા, મને આ જ કેમ મળ્યા, મને સંયોગમાં સમજાય છે, પતિ તરીકે આ કેમ મળ્યો, પુત્ર તરીકે આ કેમ મળ્યો, પોઈન્ટ ખ્યાલમાં આવે છે. કેટલી બધી કમ્પ્લેન્સ હોય, આ કેમ મળ્યા, આ કેમ આમ કરે, આ કેમ આમ, આ કેમ, આખો દિવસ આખો ભાવ આમાં પૂરો થઈ જાય. જે મળ્યા એ સંયોગમાં હતા, ઉદયમાં હતા, એ મળ્યા અને રહેવાના છે. એનો સમય નિશ્ચિત છે, સંયોગ નિશ્ચિત છે, વિયોગ નિશ્ચિત છે, પ્રણમન નિશ્ચિત છે, પરિવર્તન નિશ્ચિત છે, બધું નિશ્ચિત છે. તું ખરેખર કાંઈ કરી શકવામાં સમર્થ નથી. નેક્સ્ટ ટાઈમ આપણે બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક ચાલુ કરવાનો છે, દ્રવ્ય કર્મના ભેદ, પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ, અનુભાગ. આખી અલગ રીતે આપણે એની વાત કરશું, ઉદાહરણના માધ્યમથી આપણે અદ્ભુત ચર્ચા છે કર્મ સિદ્ધાંતની, એમાં આપણે આગળ વધશું. હે જિનવાણી ભારતી તોય જપો દિન રહેન, જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ ચેન. જિનવાણી કે જ્ઞાન સે સૂજે લો કાલો, સો વાણી મસ્તક નમો સદા દૈત હુરો. બોલો જિનવાણી માતનો જય, બોલો કાન ગુરુદેવનો જય, બોલો ધન્ય અવતાર પ્રશ્નમૂર્તિ ભગવતી માતનો જય, સત્ય સનાતન સ્વાનુભૂતિમય દિગંબર જૈન ધર્મનો જય. જય જિનેન્દ્ર બધાને.